એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક એવી વ્યક્તિના જીવનમાં એમની કથામાં ઊંડા ઉતરીશું જેમનો અવાજ 19મી સદીના અમેરિકામાં મતલબ ગુલામીની ભયંકરતા સામે એકદમ પ્રબળ રીતે ગુંજી ઉઠ્યો હતો. આપણે વાત કરી રહ્યા છીએ ફ્રેડરિક ડગલસની અને તેમના ખૂબ જ પ્રભાવશાળી પુસ્તક નેરેટિવ ઓફ ધ લાઈફ ઓફ ફ્રેડરિક ડગલસ એન અમેરિકન સ્લેવ વિશે. આ પુસ્તક 1845માં પ્રકાશિત થયું હતું અને મારે કહેવું જોઈએ કે આ ફક્ત એક આત્મકથા નથી પણ અમેરિકન ઇતિહાસ અને સાહિત્ય માટે એક પાયાનો પથ્થર છે.
બિલકુલ સાચી વાત છે. ફ્રેડરિક ડગલસ, જેમનો જન્મ લગભગ 1818માં મેરીલેન્ડમાં ગુલામીમાં થયો હતો, એમનું મૂળ નામ તો ફ્રેડરિક ઓગસ્ટસ વોશિંગ્ટન બેલી હતું. એ ગુલામીની જંજીરો તોડીને ભાગી છૂટ્યા અને પછી તો શું કહેવું, અમેરિકાના ઇતિહાસના સૌથી પ્રભાવશાળી વક્તા, લેખક અને ગુલામી વિરોધી નેતા બન્યા.
અચ્છા,
અને એટલું જ નહીં, તેઓ યુએસ સરકારમાં ઉચ્ચ પદ સંભાળનારા પહેલા આફ્રિકન અમેરિકન વ્યક્તિઓમાંના એક હતા.
હા, તો ખરેખર આશ્ચર્યજનક સફર કહેવાય. પણ એક સવાલ મનમાં થાય કે લગભગ 250 વર્ષ પહેલાં લખાયેલી એક ગુલામની કથા આજે પણ આપણા સમયમાં શા માટે આટલી બધી મહત્વની છે?
સારો સવાલ છે. જુઓ, ડગલસની કથા છે ને, એ ખાલી ગુલામીની યાતનાઓનું વર્ણન નથી, એનાથી ઘણું વધારે છે. વિચારો, એ સમય કેવો હતો? ગુલામોને માણસ જ નહોતા ગણતા, સંપત્તિ ગણતા હતા. એમનો કોઈ કાનૂની અધિકાર નહીં, કોઈ અવાજ નહીં.
બરાબર.
એવા સમયમાં ડગલસે શબ્દોની તાકાતનો ઉપયોગ કર્યો, પોતાની માનવતા સાબિત કરી. એમનું પુસ્તક આપણને બતાવે છે કે શિક્ષણ મતલબ સાક્ષરતા એ વ્યક્તિને ફક્ત શારીરિક બંધનમાંથી જ નહીં પણ માનસિક ગુલામીમાંથી પણ કેવી રીતે મુક્ત કરી શકે છે.
હા, આ મુદ્દો બહુ મહત્વનો છે.
બિલકુલ. આ પુસ્તક એટલે માનવીય ગરિમા, અત્યાચાર સામેનો પ્રતિકાર અને જ્ઞાનની જે પરિવર્તનકારી શક્તિ છે ને, એનો એક જીવંત દસ્તાવેજ છે. ડગલાસે ગુલામીનો જે દંભ હતો, એની ક્રૂરતા હતી, એનો પડદો ઉઠાવી દીધો અને નૈતિકતા અને સ્વતંત્રતા વિશે જે સવાલો એમણે ઊભા કર્યા, એ આજે પણ એટલા જ પ્રસ્તુત છે.
ખરેખર સાક્ષરતા દ્વારા સ્વમુક્તિ, આ વિચાર જ કેટલો ક્રાંતિકારી છે. ચાલો એમની આ અસાધારણ જીવનયાત્રાને આપણે શરૂઆતથી સમજવાનો પ્રયત્ન કરીએ. એમના બાળપણના વર્ષો ગુલામીની છાયામાં કેવા વિત્યા હશે?
એમનો જન્મ મેરીલેન્ડના ટેલબોટ કાઉન્ટીમાં. હવે ગુલામીની જે ક્રૂર પ્રથાઓ હતી એમાંની એક હતી બાલક જન્મે એટલે તરત એને માથી અલગ કરી દેવાનું, જેથી પેલું કુટુંબનું બંધન જ ન રચાય.
ઓહ.
ડગલાસ સાથે પણ આમ જ થયું. એમની મા હેરિયેટ બેલી એ બીજા ખેતરમાં ગુલામ હતી. એ રાતે છુપાઈને લગભગ 12 માઇલ ચાલીને એમને મળવા આવતી અને સવાર પડે પહેલા પાછી જતી રહેતી.
12 માઇલ રાત્રે?
હા. ડગલસ કદાચ એમને ફક્ત 4-5 વાર જ મળી શક્યા હશે અને જ્યારે ડગલસ 7 વર્ષના હતા ત્યારે એમની માતાનું અવસાન થયું. ડગલસે પોતે લખ્યું છે કે એમને આ સમાચાર સાંભળીને જાણે કોઈ અજાણી વ્યક્તિના મૃત્યુ જેવા લાગ્યા હતા. આ બતાવે છે કે ગુલામી કેવી રીતે માણસની કુદરતી લાગણીઓને પણ બુઠ્ઠી કરી નાખતી હતી.
અને એમના પિતા વિશે શું માહિતી છે? આ પણ ગુલામીની એક મોટી કરુણ વાસ્તવિકતા હતી ખરું ને, કે પિતા કોણ છે એ જ ખબર ન હોય.
હા, બિલકુલ. એમના પિતા કોણ હતા એ ક્યારે ચોક્કસ રીતે જાણી શકાયું નથી, પણ એવી અફવા હતી અને વ્યાપકપણે મનાતું પણ હતું કે એમના જે પહેલા માલિક હતા કેપ્ટન એરોન એન્થેની, એ જ એમના પિતા હતા. અને આ જે અનિશ્ચિતતા છે અને આ સંભવિત સંબંધ, એ ગુલામીની એક બીજી ભયાનકતા તરફ ઇશારો કરે છે. માલિકો દ્વારા ગુલામ સ્ત્રીઓનું શોષણ થતું અને આવા સંબંધથી જન્મેલા બાળકોની સ્થિતિ તો ઓર ખરાબ થતી.
હા,
એમને ઘણીવાર માલિકની પત્નીના ગુસ્સાનો ભોગ બનવો પડતો અને જલ્દી વેચી દેવામાં આવતા. આ બધું પરિવાર જેવી સંસ્થાનો એકદમ વ્યવસ્થિત રીતે વિનાશ કરવાનું ષડયંત્ર હતું.
આટલી નાની ઉંમરમાં આ બધું અનુભવવું ખરેખર અઘરું. એમના બાળપણ પર ગુલામીની સૌથી આમ કહેવાય ને કે ઘેરી છાપ કઈ ઘટનાએ છોડી હશે?
હમ, ડગ્લાસે એક ઘટનાનું વર્ણન કર્યું છે જેને એ પોતે ગુલામીના નરકમાં પ્રવેશ તરીકે ઓળખાવે છે. એ કર્નલ લોઇડના મોટા ખેતરમાં હતા જ્યાં કેપ્ટન એન્થની ઓવરસીયર હતા, એટલે કે દેખરેખ રાખનાર. ત્યાં એમણે પોતાની આંખે પોતાની કાકી હેસ્ટરને ખૂબ જ નિર્દયતાથી કોરડા ખાતા જોયા.
હે ભગવાન!
અને કારણ? કારણ ફક્ત એટલું જ કે એ માલિકની ઈચ્છા વિરુદ્ધ કોઈ યુવાન ગુલામ સાથે જોવા મળી હતી. એન્થનીએ એમને નગ્ન કર્યા, હાથ બાંધી દીધા અને ચાબુકથી ત્યાં સુધી માર્યા જ્યાં સુધી લોહી ન નીકળ્યું.
બાપરે!
બાળપણમાં જોયેલી અક્રૂર હિંસા એણે ડગ્લાસના મન પર કાયમી ઘા કરી દીધો. એમનામાં ગુલામી પ્રત્યે એક તીવ્ર નફરત જન્મી. એમણે જોયું કે ગુલામોનું જીવન તો પશુઓ કરતાં પણ ખરાબ હતું. પૂરતું ખાવાનું નહીં, ફાટેલા તૂટેલા કપડાં, આરામ નહીં અને સતત ડર અને અપમાનમાં જીવવાનું.
આટલી બધી નિરાશા અને અંધકાર વચ્ચે એમના જીવનમાં શિક્ષણનો પ્રકાશ કેવી રીતે આવ્યો એ પોતે જ એક ચમત્કાર જેવી વાત લાગે છે એ સમયમાં.
હા, એ વાત સાચી છે. લગભગ 7-8 વર્ષની ઉંમરે એમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો. એમને બાલ્ટીમોર શહેરમાં હ્યુ ઓલ્ડ અને એમની પત્ની સોફિયાના ઘરે કામ કરવા મોકલવામાં આવ્યા. હવે શહેરનું વાતાવરણ પેલું ગામડાના ખેતર કરતાં થોડું જુદું હતું, અને સોફિયા ઓલ્ડ, જેમણે પહેલાં ક્યારે ગુલામ રાખ્યો નહોતો અને હજુ ગુલામીની ક્રૂરતાથી એમ કહીએ કે પૂરી રીતે ભ્રષ્ટ નહોતી થઈ,
અચ્છા,
એમણે શરૂઆતમાં દયાભાવથી ડગ્લાસને મૂળાક્ષરો શીખવવાનું શરૂ કર્યું. ડગ્લાસ માટે તો આ જાણે અણધાર્યો ખજાનો મળી ગયો.
પણ આ ખુશી લાંબી ટકી નહીં હોય એમ લાગે છે, ખરું ને?
બરાબર પકડ્યો. જ્યારે હ્યુ ઓલ્ડને આ વાતની ખબર પડી ત્યારે એ તો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. એણે પોતાની પત્નીને સખત શબ્દોમાં ચેતવણી આપી, કહ્યું કે ગુલામને ભણાવવું એ ખતરનાક છે. એણે કહ્યું કે જો તું ગુલામને વાંચતા શીખવીશ તો એ હંમેશા માટે ગુલામ રહેવા માટે અયોગ્ય બની જશે. એ અસંતુષ્ટ અને નાખુશ રહેશે અને છેવટે ભાગી જવાનો પ્રયત્ન કરશે. શિક્ષણ એને બગાડી નાખશે.
ઓહો, આ શબ્દોની ડગ્લાસ પર શું અસર થઈ હશે? આ પ્રતિબંધે તો કદાચ ઉલટાનું એમનામાં જ્ઞાનની ભૂખ વધારે જગાવી દીધી હશે ને?
ચોક્કસ, એકદમ એવું જ થયું. હ્યુ ઓલ્ડના એ શબ્દો ડગ્લાસ માટે જાણે વીજળીનો ચમકારો હતા. એમને પહેલીવાર ગુલામીનું તંત્ર કેવી રીતે ચાલે છે એનું રહસ્ય સમજાયું. એમને સમજાયું કે શ્વેત માણસ ગુલામને અંધારામાં કેમ રાખવા માંગે છે. જો શિક્ષણ આટલું શક્તિશાળી છે, માલિકો માટે આટલું ડરામણું છે, તો એ જ ગુલામીમાંથી મુક્તિનો સાચો રસ્તો હોવો જોઈએ.
હા,
બસ એ ક્ષણથી જ્ઞાન મેળવવું એ એમના જીવનનું મિશન બની ગયું. એમણે પછી બહુ ચાલાકી વાપરી. રસ્તા પર રમતા ગરીબ શ્વેત છોકરાઓ સાથે દોસ્તી કરી. પોતાની પાસે જે થોડી વધારાની બ્રેડ હોય એ એમને આપે અને બદલામાં એમની પાસેથી વાંચતા શીખે. ફેંકી દીધેલા છાપા ચોપડીના પાના વાંચે, દિવાલો પર લખેલા અક્ષરોની નકલ કરે.
શું વાત છે!
લગભગ 12 વર્ષના થયા ત્યારે પોતાની કમાણીમાંથી થોડા પૈસા બચાવીને એમણે ધ કોલંબિયન ઓરેટર નામનું પુસ્તક ખરીદ્યું. આ પુસ્તકમાં ગુલામી વિરુદ્ધ દલીલો હતી, વક્તૃત્વના પાઠ હતા, સ્વતંત્રતાના વિચારો હતા.
પણ આજે નવું જ્ઞાન મળ્યું એ એમના માટે બેધારી તલવાર જેવું પણ સાબિત થયું હશે ને? એક તરફ આશા, બીજી તરફ વાસ્તવિકતાની કડવાશ.
હા, બરાબર એવું જ હતું. જેમ જેમ એ વધુ વાંચતા ગયા તેમ તેમ એમને પોતાની ગુલામીની સ્થિતિ કેટલી ભયાનક અને અન્યાયી છે એનું વધારે ને વધારે તીવ્ર ભાન થતું ગયું. જ્ઞાને એમને સત્ય તો બતાવ્યું, પણ એમાંથી બહાર નીકળવાનો કોઈ તાત્કાલિક રસ્તો નહોતો દેખાતો. એમણે લખ્યું છે કે સાક્ષરતા એક આશીર્વાદ અને શાપ બંને હતી. એણે એમની આંખો એક ભયાનક ખાડા તરફ ખોલી દીધી, પણ એમાંથી બહાર નીકળવા માટે કોઈ સીડી નહોતી આપી. એટલે માનસિક રીતે તો એ મુક્ત થઈ રહ્યા હતા, પણ શારીરિક બંધન એમને વધારે ને વધારે અસહ્ય લાગવા માંડ્યું.
આ માનસિક સંઘર્ષ પછી એમની મુક્તિ તરફની સફરમાં પેલો શારીરિક સંઘર્ષનો તબક્કો ક્યારે આવ્યો? આપણે એડવર્ડ કોવે વિશે સાંભળીએ છે, જે સ્લેવ ગ્રેકર તરીકે કુખ્યાત હતો.
હા, થોમસ ઓલ્ડ એટલે હ્યુ ઓલ્ડના ભાઈ, જેમની માલિકી હેઠળ ડગ્લસ પાછા આવ્યા હતા, એમણે જોયું કે ડગ્લસનો સ્વભાવ બળવાખોર થઈ રહ્યો છે, શિક્ષિત થવાના કારણે બગડી રહ્યો છે. એટલે એને કાબૂમાં લેવા માટે એમાં ડગલસને એડવર્ડ કોવી નામના કુખ્યાત સ્લેવ બ્રેકર પાસે એક વર્ષ માટે ભાડે મોકલ્યા. કોવીનું કામ જ હતું ગુલામોનો જુસ્સો અને આત્મવિશ્વાસ તોડી નાખવાનું. એણે ડગલસ પાસે અમાનુષી મજૂરી કરાવી અને લગભગ દર અઠવાડિયે કોઈને કોઈ બહાને નિર્દયતાથી માર્યા. 6 મહિના સુધી આ સતત શારીરિક અને માનસિક અત્યાચાર ચાલ્યો. ડગલસ લગભગ ભાંગી પડ્યા હતા. એમનો જુસ્સો મરી ગયો હતો, ભણવાની ઈચ્છા જતી રહી હતી અને પોતાની જાતને માણસ કરતા પશુ વધારે સમજવા લાગ્યા હતા.
પણ પછી એક નિર્ણાયક પળ આવી જેણે બધું બદલી નાખ્યું. એ ઘટના શું હતી?
હા, એ ઓગસ્ટ 1833ની વાત છે. એક ગરમ બપોરે ડગલસ ખેતરમાં કામ કરતા કરતા થાકીને પડી ગયા. કોવી આવ્યો અને એમને લાતો મારવા લાગ્યો. પણ એ દિવસે ડગલસની અંદર કંઈક તૂટ્યું, પણ હકારાત્મક રીતે. એમનામાં અચાનક પ્રતિકારનો જુસ્સો જાગી ઉઠ્યો. જ્યારે કોવીએ ફરી એમને બાંધવાનો પ્રયત્ન કર્યો ત્યારે ડગલસે એનો સામનો કર્યો.
હિંમતભેર.
હા, બંને વચ્ચે લગભગ 2 કલાક સુધી ભીષણ લડાઈ ચાલી. ડગલસ શારીરિક રીતે નબળા હતા, પણ એમના આત્મસન્માનની જે ભાવના ફરી જાગી હતી એ અદમ્ય હતી. આખરે કોવી થાકી ગયો અને કદાચ ડગલસના દૃઢ નિશ્ચયથી ડરીને એણે પીછેહટ કરી.
આ ઘટનાનું મહત્વ શું હતું? ખાલી શારીરિક બચાવ કરતા કંઈક વધારે હતું એમાં?
ઘણું વધારે. આ લડાઈ ડગલસ માટે એક શારીરિક અને માનસિક પુનર્જન્મ જેવી હતી. એણે ખાલી કોવીના અત્યાચારનો અંત ન આણ્યો, પણ ડગલસનો જે તૂટેલો આત્મવિશ્વાસ હતો, એમની ગરિમા હતી, એને ફરીથી સ્થાપિત કરી. એમણે લખ્યું, આ લડાઈ મારા ગુલામીના જીવનનો વળાંક હતી. તેણે મારામાં સ્વમાનની ભાવનાને ફરી જીવંત કરી. તમે જોયું કે કેવી રીતે એક માણસ ગુલામ બન્યો. હવે તમે જોશો કે કેવી રીતે ગુલામ માણસ બન્યો.
શું વાત છે!
એ ક્ષણથી ડગલસે નક્કી કરી લીધું કે ભલે એ કાયદેસર ગુલામ હોય, પણ એ ક્યારે મનથી ગુલામ નહીં બને. અને કોવીએ ફરી ક્યારે એમને હાથ લગાડવાની હિંમત ન કરી.
આત્મસન્માનની આ પુનઃપ્રાપ્તિ પછી એમનું રસ્તો કેવો રહ્યો? શું એમણે ફરીથી ભાગી જવાનો પ્રયત્ન કર્યો?
કોવી સાથેનું વર્ષ પૂરું થયું પછી ડગલાસને વિલિયમ ફ્રીલેન્ડ નામના એક માલિક પાસે મોકલવામાં આવ્યા, જે પ્રમાણમાં ઓછા ક્રૂર હતા. અહીં એમને થોડી વધારે સ્વતંત્રતા મળી. આ સમયનો ઉપયોગ એમણે બીજા ગુલામોને છુપી રીતે વાંચતા લખતા શીખવવા માટે કર્યો. એમણે એક ગુપ્ત રવિવાર શાળા શરૂ કરી, જેમાં લગભગ 40 જેટલા ગુલામો આવતા હતા. આનાથી એમનામાં નેતૃત્વ અને સંગઠન શક્તિ વિકસી.
અચ્છા.
અને અહીં જ એમણે બીજા 4 ગુલામો સાથે મળીને ભાગી છૂટવાની એક યોજના બનાવી. હોડી ચોરીને ચેસાપીક ખાડી દ્વારા ઉત્તર તરફ જવાની. પણ કોકે બાતમી આપી દીધી અને યોજના નિષ્ફળ ગઈ. ડગલાસ અને બીજા બધા પકડાઈ ગયા.
ઓહ, આ નિષ્ફળતા પછી શું થયું? સજા તો થઈ જશે ને?
સદનસીબે એમને પેલા દક્ષિણના ઊંડા ગુલામી બજારોમાં વેચી દેવાને બદલે એમના માલિક થોમસ ઓલ્ડે એમને ફરી બાલ્ટીમોર હ્યુ ઓલ્ડ પાસે મોકલી દીધા. અહીં એમને વહાણ બાંધકામના કામમાં કુશળ કારીગર તરીકે કોલકર, એટલે કે વહાણની તિરાડો પૂરનાર તરીકે કામ કરવા દેવામાં આવ્યો. આ કામથી એમને થોડી સ્વતંત્રતા મળી અને એ પોતાની કમાણીનો અમુક હિસ્સો રાખી શકતા હતા.
આનાથી થોડી રાહત થઈ હશે.
હા, અને આ અનુભવે એમને શહેર અને પૈસાના વ્યવહારની સમજ આપી. અને આખરે આ જ અનુભવ અને સંપર્કોનો ઉપયોગ કરીને 3 સપ્ટેમ્બર 1838ના રોજ લગભગ 20 વર્ષની ઉંમરે ડગલાસે એક નાવિકનો વેશ લીધો. એક મિત્ર પાસેથી ઉછીના લીધેલા મુક્ત અશ્વેત નાવિકના ઓળખપત્રો વાપર્યા અને ટ્રેન તથા સ્ટીમબોટ દ્વારા બાલ્ટીમોરથી ફિલાડેલ્ફિયા અને ત્યાંથી ન્યૂયોર્ક ભગી છૂટવામાં સફળ રહ્યા. આખરે એ સ્વતંત્ર હતા.
અદ્ભુત, ખરેખર અદ્ભુત. 24 કલાકથી પણ ઓછા સમયમાં ગુલામીમાંથી સ્વતંત્રતા સુધીની સફર. ન્યૂયોર્ક પહોંચ્યા પછી એમનું જીવન કેવી રીતે બદલાયું?
ન્યૂયોર્ક પહોંચીને એ તરત જ એક જાણીતા ગુલામી વિરોધી કાર્યકર હતા, ડેવિડ રગલ્સ, એમના સંપર્કમાં આવ્યા. એમણે મદદ કરી. થોડા જ દિવસમાં એમની મંગેતર અન્ના મરે બાલ્ટીમોરથી આવી પહોંચી.
અચ્છા, અન્ના મરે, જેમણે એમને ભાગવામાં મદદ કરી હતી.
હા, એ જ. અન્ના એક સ્વતંત્ર અશ્વેત મહિલા હતી અને એમણે પોતાની બચતમાંથી ડગલસને ભાગી છૂટવા માટે પૈસાની મદદ કરી હતી. એમણે ન્યૂયોર્કમાં લગ્ન કર્યા અને સુરક્ષા માટે તેઓ ન્યૂ બેડફોર્ડ, મેસેચ્યુસેટ્સમાં રહેવા ગયા. અહીં એમણે પોતાની ઓળખ છુપાવવા માટે બેઇલી અટક બદલી ને ડગલસ અટક અપનાવી. આ નામ સર વોલ્ટર સ્કોટની કવિતા ધ લેડી ઓફ ધ લેકના એક પાત્ર પરથી લીધું હતું.
રસપ્રદ.
ન્યૂ બેડફોર્ડમાં એ મજૂરી કરીને ઘર ચલાવતા હતા અને પેલી ગુલામી વિરોધી ચળવળ સાથે વધુ ઊંડાણથી જોડાતા ગયા. એમણે વિલિયમ લોઇડ ગેરિસનનું પ્રખ્યાત અખબાર ધ લિબરેટર વાંચવાનું શરૂ કર્યું.
અને પછી એમની વક્તા તરીકેની કારકિર્દીની શરૂઆત કેવી રીતે થઈ એ પણ એક રસપ્રદ કિસ્સો છે, મેં સાંભળ્યું છે.
હા, એ પણ અચાનક જ થયું. 1841માં નેન્ટુકેટ ટાપુ પર એક ગુલામી વિરોધી સંમેલન હતું. ડગલસ ત્યાં શ્રોતા તરીકે ગયા હતા. ત્યાં એમના એક મિત્રએ એમને ઓળખી લીધા અને આયોજકોને એમના વિશે વાત કરી, એટલે એમને અચાનક જ સ્ટેજ પર બોલાવવામાં આવ્યા કે ભાઈ તમે ગુલામીના તમારા અનુભવો વિશે કંઈક કહો.
ઓહ, અચાનક જ.
હા, અચાનક જ. ડગલસ ખૂબ ખચકાયા, ગભરાયા પણ પછી એમણે બોલવાનું શરૂ કર્યું. એમણે પોતાની વાર્તા, ગુલામીની ક્રૂરતા, સ્વતંત્રતા માટેની એમની તડપ, એ બધું અત્યંત ભાવુકતાથી અને પ્રામાણિકતાથી કહ્યું. એમના શબ્દોમાં એટલી શક્તિ હતી, એટલી સચ્ચાઈ હતી કે બધા શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા. વિલિયમ લોયડ ગેરિસન જેવા મોટા નેતાઓ પણ એમનાથી બહુ પ્રભાવિત થયા.
વાહ.
બસ આ ભાષણે ડગલસ માટે નવા દરવાજા ખોલી નાખ્યા અને અમેરિકાના સૌથી શક્તિશાળી ગુલામી વિરોધી વક્તા અને નેતા તરીકેની એમની લાંબી અને પ્રભાવશાળી કારકિર્દીની શરૂઆત અહીંથી થઈ.
આ પછી તો એમણે ક્યારે પાછું વળીને જોયું નહીં હોય. એમની મુખ્ય સિદ્ધિઓ અને એમનો વારસો, એના વિશે શું કહી શકાય?
એમની સૌથી પહેલી અને કદાચ સૌથી પ્રભાવશાળી સિદ્ધિ તો એમની પેલી આત્મકથા જ ગણાય. 1845માં પ્રકાશિત થયેલી નેરેટિવ ઓફ ધ લાઇફ ઓફ ફ્રેડરિક ડગલસ એ તરત જ બેસ્ટ સેલર બની ગઈ. એણે ગુલામીનો જે અંદરનો ચિતાર હતો એ પહેલીવાર આટલી સ્પષ્ટતાથી દુનિયા સામે મૂક્યો. પણ
એનાથી એમના માટે જોખમ પણ વધ્યું હશે ને? ઓળખ છતી થઈ ગઈ.
બરાબર. ઓળખ છતી થઈ ગઈ એટલે એમને પકડીને ફરી ગુલામ બનાવવાનું જોખમ વધી ગયું. એટલે મિત્રોની સલાહ માનીને એ 2 વર્ષ માટે 1845-47 સુધી બ્રિટન અને આયર્લેન્ડના પ્રવાસે ગયા. ત્યાં એમણે સેંકડો ભાષણો આપ્યા, ગુલામી વિરુદ્ધ જબરજસ્ત લોકમત ઊભો કર્યો અને એમના બ્રિટિશ સમર્થકોએ પૈસા ભેગા કરીને એમના ભૂતપૂર્વ માલિક પાસેથી એમની કાનૂની સ્વતંત્રતા ખરીદી લીધી.
શું વાત છે! એટલે કે હવે એ કાયદેસર રીતે સ્વતંત્ર હતા.
હા, 1847માં એક સ્વતંત્ર નાગરિક તરીકે અમેરિકા પાછા ફર્યા. પાછા આવીને એમણે પોતાનું અખબાર શરૂ કર્યું, ધ નોર્થ સ્ટાર, જે ખૂબ પ્રભાવશાળી બન્યું. ગૃહયુદ્ધ દરમિયાન એ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનના સલાહકાર બન્યા. યુનિયન આર્મીમાં અશ્વેત સૈનિકોની ભરતી માટે એમણે ખૂબ હિમાયત કરી. યુદ્ધ પછી પણ એમનો સંઘર્ષ ચાલુ રહ્યો, અશ્વેત નાગરિકોના મતાધિકાર અને બીજા નાગરિક અધિકારો માટે, અને એ મહિલા મતાધિકારના પણ પ્રખર હિમાયતી હતા.
બહુમુખી પ્રતિભા.
યુએસ મંત્રી જેવા મહત્વના સરકારી પદો પણ સંભાળ્યા. એટલે એમનો વારસો ખાલી એક મહાન વક્તા કે લેખક તરીકેનો નથી, પણ એક દૂરંદેશી રાજનેતા, સમાજ સુધારક અને માનવ અધિકારોના એક અદમ્ય યોદ્ધા તરીકેનો છે, જેમણે અમેરિકન સમાજ અને ઇતિહાસ પર ક્યારેય ન ભૂંસાય એવી છાપ છોડી છે.
અકલ્પનીય જીવન. ખરેખર ગુલામીમાંથી શરૂ કરીને આટલા ઉચ્ચ સરકારી પદ સુધી પહોંચવું, આ બધું શક્ય બન્યું કારણ કે એમના કેટલાક મૂળભૂત વિચારો, એમની માન્યતાઓ એ ખૂબ જ દૃઢ હતા. એમના જીવનદર્શન વિશે થોડું જણાવશો? એમની ફિલોસોફી શું હતી?
ડિગ્લાસનું જે દર્શન હતું એ મુખ્યત્વે કુદરતી અધિકારોના સિદ્ધાંત પર આધારિત હતું, નેચરલ રાઇટ્સ. એટલે કે સ્વતંત્રતા, સમાનતા, જીવન જીવવાનો અધિકાર, આ બધું કોઈ સરકાર કે સમાજ આપે ભેટ નથી, પણ દરેક મનુષ્યને જન્મથી જ મળેલા ઈશ્વરદત્ત હક્કો છે.
બરાબર.
એ માનતા હતા કે ગુલામી એ ખાલી અમેરિકન બંધારણના આદર્શોનો ભંગ નથી, પણ પ્રકૃતિ અને ઈશ્વરના નિયમો વિરુદ્ધનો એક ઘોર પાપ છે. બીજો એક મહત્વનો વિચાર જે એમના લખાણોમાં વારંવાર જોવા મળે છે તે એ છે કે ગુલામી ફક્ત ગુલામોને જ નહીં પણ ગુલામ માલિકોને પણ નૈતિક રીતે ભ્રષ્ટ કરે છે.
પેલી સોફિયા ઓલ્ડ વાળું ઉદાહરણ તમે આપ્યું.
બરાબર. એ ઉત્તમ ઉદાહરણ છે કેવી રીતે એક દયાળુ ભલી સ્ત્રી ગુલામ રાખવાની સત્તા મળતા જ શંકાશીલ કઠોર અને ક્રૂર બની ગઈ. ડગલાસે બતાવ્યું કે નિરંકુશ સત્તા માનવ આત્માને કેવી રીતે ઝેર જેવી અસર કરે છે. એટલે ગુલામી નાબૂદ કરવી એ ખાલી ગુલામોને મુક્તિ માટે જરૂરી નહોતી, પણ શ્વેત સમાજના નૈતિક ઉદ્ધાર માટે પણ એટલી જ જરૂરી હતી.
અને જ્ઞાન તથા શિક્ષણ, એના વિશે તો આપણે વાત કરી જ. એમના મતે એનું શું મહત્વ હતું? એ તો એમના જીવનનો કેન્દ્રબળથી વિચાર રહ્યો.
ચોક્કસ, ડગલસ માટે તો જ્ઞાન અને સાક્ષરતા એ શક્તિ અને સ્વતંત્રતાનો પર્યાય હતા. વાંચવા અને લખવાની ક્ષમતા એ ખાલી એક આવડત નહોતી, પણ ગુલામીની જે વિચારધારા હતી એની સામે વિદ્રોહ કરવાનું એક કાર્ય હતું.
બરાબર,
એક પ્રકારનો વિદ્રોહ.
હા,
એ પોતાની માનવતાને વ્યક્ત કરવાનું, બહારની દુનિયાના વિચારો સાથે જોડાવાનું અને ગુલામીને યોગ્ય ઠરાવતી દલીલોને તોડી પાડવાનું સાધન હતું. હ્યુ ઓલ્ડે જ્યારે શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો ત્યારે જ ડગલાસ સમજી ગયા હતા કે માલિકોની સત્તાનો આધાર જ ગુલામોના અજ્ઞાન પર ટકેલો છે. એટલે શિક્ષણ એ જ મુક્તિની ચાવી હતી.
ધર્મ વિશે એમના વિચારો ઘણા સ્પષ્ટ હતા અને ક્યારેક થોડા ક્રાંતિકારી પણ કહી શકાય, ખરું ને?
હા, એ વાત સાચી છે. ડગલાસ પોતે ઊંડી શ્રદ્ધા ધરાવતા હતા, પણ તેઓ અમેરિકામાં જે પ્રચલિત હતો, ખાસ કરીને દક્ષિણમાં, એ ગુલામધારક ખ્રિસ્તી ધર્મ અને ખ્રિસ્તનો સાચો ખ્રિસ્તી ધર્મ, આ બંને વચ્ચે બહુ સ્પષ્ટ ભેદ પાડતા હતા. એ માનતા હતા કે જે ધર્મ ગુલામી જેવી ક્રૂર પ્રથાને યોગ્ય ઠરવે, સ્ત્રીઓ પર અત્યાચાર કરે, પરિવારોને તોડે, એ ધર્મ ધંભી અને ભ્રષ્ટ છે. એ ઈસુ ખ્રિસ્તના પ્રેમ, કરુણા અને સમાનતાના ઉપદેશથી એકદમ વિરુદ્ધ છે. એમણે પોતાના પુસ્તકના પરિશિષ્ટમાં આ મુદ્દા પર ખૂબ જ સ્પષ્ટ અને કડક શબ્દોમાં લખ્યું છે કે સાચો ધર્મ તો માનવ બંધુત્વ શીખવે છે, ગુલામી નહીં.
આટલા બધા વિષમ સંજોગોમાં એમને સતત આગળ વધવાની પ્રેરણા ક્યાંથી મળતી રહી હશે? શું હતું જે એમને ચલાવતું હતું? વોટ ડ્રોવ હિમ?
મને લાગે છે કે ત્રણ મુખ્ય પ્રેરણા સ્ત્રોત હતા. પહેલું, સ્વતંત્રતા માટેની એક અદમ્ય, ક્યારેય ન છીપાય એવી તરસ. અને આ ખાલી શારીરિક બંધનમાંથી મુક્તિ નહોતી.
મતલબ
પોતાના વિચારો, પોતાનું શરીર, પોતાનું ભાગ્ય, એના પર સંપૂર્ણ અધિકાર મેળવવાની સ્વતંત્રતા. ગુલામીએ એમની પાસેથી જે બધું છીનવી લીધું હતું, નામ, પરિવાર, ઓળખ, જ્ઞાન, એ બધું પાછું મેળવવાની એક તીવ્ર ઝંખના. બીજું, સાક્ષી બનવાની ભાવના. એ ગુલામીમાં પીડાતા લાખો લોકોનો અવાજ બનવા માંગતા હતા. પોતાની કથા કહીને એ ગુલામીની ભયાનક સચ્ચાઈ દુનિયા સામે લાવવા માંગતા હતા. પોતાની વાર્તા પર નિયંત્રણ રાખવું એ પણ શક્તિનું જ એક સ્વરૂપ હતું એમના માટે.
અને ત્રીજું,
આત્મસન્માન અને ગરિમાની અતૂટ ભાવના. પેલી કોવિ સાથેની લડાઈ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ મરવા તૈયાર હતા, પણ એક પશુની જેમ તૂટેલા આત્મા સાથે જીવવા તૈયાર નહોતા.
એમણે પ્રતિકૂળતાનો સામનો કેવી રીતે કર્યો? એમની પદ્ધતિઓ શું હતી? વોટ વર હિઝ મેથડ્સ?
ડગલસની સૌથી મોટી શક્તિ હતી એમની પરિસ્થિતિને અનુકૂળ થવાની અને પોતાની રણનીતિ બદલવાની ક્ષમતા. એમણે બુદ્ધિ અને ચાલાકીનો ઉપયોગ કર્યો, જેમ કે પેલા ગરીબ શ્વેત છોકરાઓ પાસેથી ભણવાનું શીખવું. એમણે ધીરજ અને વ્યૂહરચનાનો ઉપયોગ કર્યો, જેમ કે ભાગી છૂટવાની યોજનાઓ બનાવવી, નિષ્ફળતામાંથી શીખવું અને ફરી પ્રયાસ કરવો. અને જ્યારે જરૂર પડી ત્યારે એમણે શારીરિક અને નૈતિક હિંમત પણ બતાવી, જેમ કે કોવિનો સામનો કરવો. એ નિરાશામાં ડૂબી રહેવાને બદલે પોતાના અનુભવોમાંથી શીખ્યા, પોતાના ગુસ્સાને રચનાત્મક દલીલોમાં ફેરવ્યો અને પોતાના દુઃખને શાણપણ બનાવ્યો. એમની તર્ક શક્તિ અને નૈતિક સ્પષ્ટતા એ જ એમના સૌથી મોટા હથિયાર હતા.
જેણે ખરેખર બધું બદલી નાખ્યું. ત્રણ નિર્ણાયક ક્ષણો કહી શકીએ?
ચોક્કસપણે, ત્રણ ક્ષણો એવી છે જેને આપણે ખૂબ જ મહત્વની ગણી શકીએ. પહેલી, એમની કાકી હેસ્ટરને નિર્દયતાથી કોરડા મરાતા જોવાની બાળપણની ઘટના. આ ખાલી એક ભયાનક દ્રશ્ય નહોતું, પણ એમની નિર્દોષતાનો અંત હતો. ગુલામીની ક્રૂર વાસ્તવિકતા સાથેનો એમનો પહેલો આઘાતજનક પરિચય હતો. આ અનુભવે એમનામાં ગુલામી પ્રત્યે કાયમી નફરત અને અન્યાય સામે લડવાની ભાવનાનો પાયો નાખ્યો.
હા, એ તો બહુ નાની ઉંમર હતી.
બરાબર. બીજી નિર્ણાયક ક્ષણ હતી બાલ્ટીમોરમાં હ્યુ ઓલ્ડ દ્વારા શિક્ષણ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ, જ્યારે ઓલ્ડે ગુસ્સામાં કહ્યું કે શિક્ષણ ગુલામને બગાડી નાખશે અને ગુલામ રહેવા માટે અયોગ્ય બનાવી દેશે. ત્યારે ડગલાસને અચાનક જ્ઞાન થયું, વીજળીના ચમકારાની જેમ. એમને સમજાયું કે ગુલામીનો પાયો જ અજ્ઞાન પર ટકેલો છે અને તેથી જ જ્ઞાન જ મુક્તિનો માર્ગ છે.
આજ એ ક્ષણ હતી જેણે દિશા આપી.
બિલકુલ, આ ક્ષણે એમને ખાલી મુક્તિની ઈચ્છા નહીં પણ એ પ્રાપ્ત કરવાની એક સ્પષ્ટ દિશા અને રણનીતિ મળી. એમણે જ્ઞાન માટેના એક નિષ્ક્રિય ઈચ્છુકમાંથી સક્રિય શોધક બનાવી દીધા. અને ત્રીજી અને કદાચ સૌથી વધુ પરિવર્તનકારી ક્ષણ હતી એડવર્ડ કોવી સાથેની શારીરિક લડાઈ. 6 મહિનાના અમાનુષી અત્યાચાર પછી જ્યારે એમણે કોવીનો સામનો કર્યો, એ ખાલી શારીરિક સંઘર્ષ નહોતો,
એ આત્મસન્માનની પુનઃસ્થાપના હતી.
એકદમ, એ એમના તૂટેલા આત્મવિશ્વાસ, એમની માનવ ગરિમા અને એમની સ્વતંત્ર ઈચ્છાશક્તિની પુનઃપ્રાપ્તિ હતી. એ લડાઈએ સાબિત કર્યું કે ભલે એમનું શરીર બંધનમાં હોય પણ એમનો આત્મા કચડી શકાયો નહોતો. એ ક્ષણે, જેમ એમણે કહ્યું, ગુલામ ફરીથી માણસ બન્યો. એને એમને નિષ્ક્રિય પીડિતમાંથી પોતાના જીવનના સક્રિય નિર્માતા બનાવ્યા અને ભાગી છૂટવાનો એમનો સંકલ્પ વધુ દૃઢ કર્યો.
આ ત્રણેય ક્ષણો ખરેખર એમના જીવનને આકાર આપનારી હતી એ સ્પષ્ટ દેખાય છે. ડગલસના જીવન અને એમના સંઘર્ષમાંથી આજના સમયમાં આપણે શું શીખી શકીએ? એમના અનુભવો આપણા જેવા સામાન્ય લોકોના જીવન સાથે કેવી રીતે જોડાય છે?
ગ્લાસનું જીવન આપણને ઘણા બધા સાર્વત્રિક પાઠો શીખવે છે. સૌથી પહેલો અને સ્પષ્ટ છે, શિક્ષણ અને સાક્ષરતા એ મુક્તિ છે. જ્ઞાન એ ખાલી માહિતી નથી પણ એ આત્મજાગૃતિ, ટીકાત્મક વિચારસરણી અને અન્યાયી વ્યવસ્થાઓને પડકારવાનું સૌથી શક્તિશાળી સાધન છે. એ વ્યક્તિગત સ્વતંત્રતાનો પાયો છે.
બરાબર.
બીજો મહત્વનો પાઠ છે કે માનવીય ગરિમા કોઈની ભેટ નથી એનો દાવો કરવો પડે છે. ડગલસે આપણને શીખવ્યું કે આપણું આત્મસન્માન અને આપણી માનવતા એવી વસ્તુઓ છે જેનું આપણે જાતે જ રક્ષણ કરવું પડે છે અને જરૂર પડે તો એના માટે લડવું પણ પડે છે.
પેલો કોવી સામેનું પ્રતિકાર એનું ઉદાહરણ છે.
હા, બિલકુલ. ક્યારેક આપણી આંતરિક સ્વતંત્રતા જાળવી રાખવા માટે બાહ્ય સંઘર્ષ અનિવાર્ય બની જાય છે. ત્રીજું, સત્તા, ખાસ કરીને નિરંકુશ સત્તા, ભ્રષ્ટ કરે છે. પેલું સોફિયા ઉલ્ડનું ઉદાહરણ એક શાશ્વત ચેતવણી છે. એ બતાવે છે કે કેવી રીતે સારામાં સારી વ્યક્તિ પણ જ્યારે બીજા પર અમર્યાદિત અધિકાર મેળવે છે ત્યારે એની માનવતા ધીમે ધીમે ક્ષીણ થઈ શકે છે. આ પાઠ ખાલી ગુલામી પૂરતો સીમિત નથી પણ જીવનના દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે.
સાચી વાત છે.
અને ચોથો પાઠ છે, પોતાની કથા પોતાની વાર્તા કહેવાની શક્તિ. ડગલાસે પોતાની આત્મકથા લખીને ખાલી ગુલામીનો પર્દાફાશ ઝનો તો કર્યો પણ એમણે પોતાની ઓળખ અને પોતાના અનુભવોને પોતાની શરતો પર વ્યાખ્યાયિત કર્યા હતા.
હા, એમણે પોતાનો નેરેટિવ સ્થાપિત કર્યો.
બરાબર. એમણે બતાવ્યું કે સત્ય કહેવું, ખાસ કરીને જ્યારે શક્તિશાળી લોકો એને દબાવવા માંગતા હોય, ત્યારે એ પોતે જ એક ક્રાંતિકારી કાર્ય છે. પોતાની કહાણી પર નિયંત્રણ રાખવું એ સશક્તિકરણનું એક મહત્વનું પાસું છે.
આ બધા પાઠ આજે પણ એટલા જ પ્રાસંગિક છે, ખાસ કરીને જ્યારે આપણે આજે પણ સમાજમાં વ્યવસ્થાગત ભેદભાવ, ઐતિહાસિક અન્યાયના પડછાયા અને પેલી ખોટી માહિતી, મિસઇન્ફોર્મેશનના યુદ્ધ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ.
બિલકુલ. ડગલસની વાર્તા આપણને યાદ અપાવે છે કે સ્વતંત્રતા અને સમાનતા માટેનો સંઘર્ષ લાંબો અને કઠિન હોય છે પણ એ જરૂરી છે. એમનો સત્ય પ્રત્યેનો આગ્રહ, શિક્ષણમાં એમની અતૂટ શ્રદ્ધા અને માનવ અધિકારો માટેની એમની નિષ્ઠા એ આજે પણ સામાજિક ન્યાય માટે લડતા લોકો માટે પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડે છે. એમની વાર્તા એ વાતનું પ્રમાણ છે કે એક વ્યક્તિનો અવાજ જો તે સત્ય અને ન્યાય માટે ઉઠાવવામાં આવે તો તે ઇતિહાસનો પ્રવાહ બદલવાની ક્ષમતા ધરાવે છે. એ યાદ અપાવે છે કે પ્રગતિ કંઈ આપોઆપ નથી થતી, એના માટે સતત સંઘર્ષ કરવો પડે છે.
આ ખરેખર એક પ્રેરણાદાયી અને ખૂબ જ ઊંડી ચર્ચા રહી. અંતે, જો આપણે ફ્રેડરિક ડગલસના જીવન અને વિચારમાંથી 3 મુખ્ય બોધપાઠ તારવવા હોય જે શ્રોતાઓ પોતાની સાથે લઈ જઈ શકે તો તે કયા હશે?
ચોક્કસ. 3 મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે કહી શકાય. 1, ભાવનાત્મક આંતરદૃષ્ટિ. ગુલામો દ્વારા ગવાતા ગીતો વિશે ડગલસની સમજ. એમણે સ્પષ્ટ કર્યું કે એ ગીતો ખુશીના નહોતા પણ ઊંડી વેદના અને અસહ્ય દુઃખની અભિવ્યક્તિ હતા. જેમ આંસુ હૃદયના ભારને હળવો કરે એમે ગીતો હતા. આ આપણને શીખવે છે કે કોઈના અનુભવને સાચી રીતે સમજવા માટે આપણે સપાટી પર જે દેખાય છે એનાથી આગળ જવું પડે, એમની લાગણીઓ અને સંદર્ભને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણી ધારણાઓ પર સવાલ ઉઠાવવા જરૂરી છે.
ઊંડી વાત છે.
એક બૌદ્ધિક આંતરદૃષ્ટિ. હ્યુ ઓલ્ડના શિક્ષણ પરના પ્રતિબંધથી ડગલસને થયેલું જ્ઞાન. આ ઘટનાએ સ્પષ્ટ કર્યું કે જ્ઞાન એ સ્વતંત્રતાની ચાવી છે અને અજ્ઞાન એ દમન અને ગુલામીનું મુખ્ય સાધન છે. જે શક્તિ માળખું લોકોને અજ્ઞાન રાખવા માંગે છે તે પોતે જ નબળું અને ડરેલું છે. આ વિચાર કે જ્ઞાન એ જ શક્તિ છે એ ડગલસના જીવનનો કેન્દ્રવર્તી સિદ્ધાંત હતો.
બરાબર.
એક સાર્વત્રિક આંતરદૃષ્ટિ. કોવિ સાથેની લડાઈ. આ ઘટના ખાલી ગુલામી સામેના પ્રતિકારનું પ્રતીક નથી, પણ એ ક્ષણ છે જ્યારે વ્યક્તિ પોતાના આત્મમૂલ્યનો દાવો કરે છે અને પીડિત બની રહેવાનો ઇનકાર કરે છે. આ કોઈ પણ વ્યક્તિ માટે પ્રેરણાદાયક છે જેણે ક્યારે અન્યાય, જુલુમ કે પોતાની ગરિમા પરના હુમલા સામે ઊભા રહેવું પડ્યું હોય. એ શીખવે છે કે સાચી હાર શારીરિક બંધનમાં નથી, પણ આત્માના સમર્પણમાં છે.
ખૂબ સરસ. ભાવનાત્મક, બૌદ્ધિક અને સાર્વત્રિક ત્રણેય પાસા આવી ગયા. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.